நமோ அரிஹந்தாணம், நமோ சித்தாணம், நமோ ஆயரியானம். நமோ லோயே சர்வசாமூலம் தீனபுவனமேஷாய் நமோ ஸ்ரீயோக சம்ஹாரிதே.
આપણે ચોથી ઢાળનો સ્વાધ્યાય ચાલે છે, બરાબર. ચોથી ઢાળમાં આપણે, હા, લાસ્ટ ટાઈમ આઠ ગાથા પૂરી થઈ હતી, આપણે નવમી ગાથા ઉપર આવ્યા છે. લાસ્ટ ટાઈમ કદાચ થોડા લોકો નહીં હતા, થોડું આપણે રિવિઝન કરીએ પછી આગળ વધીએ. તેની વાત ચાલુ છે, આપણે સમ્યક જ્ઞાનનો ટોપિક ચાલુ છે, કરેક્ટ. અત્યાર સુધી આપણે શું જોયું કે ધેર આર ટુ ડિફરન્ટ થિંગ્સ, વન ઇઝ સમ્યક દર્શન, વન ઇઝ સમ્યક જ્ઞાન, રાઈટ. સમ્યક દર્શન ઇઝ અબાઉટ બિલીવિંગ ઇન વન સેલ્ફ, કે આ હું જીવ છું, રાઈટ. તે બિલીવ કરવા માટે શું કરવાનું? દેવશાસ્ત્ર ગુરુનો નિર્ણય કર્યો, જે આપણે થર્ડ ઢાલમાં જોઈ લીધું ને, સાત તત્વ આદિનો નિર્ણય કર્યો, પછી ભેદ વિજ્ઞાન કર્યું, પર દ્રવ્યથી ભિન્ન પોતાના આત્મામાં રુચિ, દેટ ઇઝ સમ્યક દર્શન, રાઈટ. એ ભેદ વિજ્ઞાન કરીને આ હું જીવ છું એવો રિયલ એક્સપિરિયન્સ, એવો રિયલ અનુભવ કરવો, એને કહેવાય સમ્યક દર્શન. થોડુંક આપણે લખીએ એટલે અહીંયા મેમરીમાં રહે સાથે. સો વન ઇઝ સમ્યક દર્શન, અને દેન અધર વન ઇઝ સમ્યક જ્ઞાન, જે આપણે આખું જ્ઞાનમાં એનાલિસિસ કરીએ છીએ કે જીવ કોણ છે, અજીવ કોણ છે, રાગ દ્વેષના પરિણામ શું છે, કેવી રીતના દુઃખદાયક છે, કેવું આત્માનો અનુભવ સુખદાયક છે, આ બધું એનાલિસિસ જ્ઞાનમાં ચાલુ છે, રાઈટ. પણ આપણે જ્ઞાનમાં ત્રણ પ્રકારના દોષ જોયા હતા, ઇફ યુ રિમેમ્બર, સંશય, વિપર્યય અને અનધ્યવસાય. સંશય એટલે ડાઉટ હોવો, વેધર ધીસ ઇઝ ટ્રુ ઓર દેટ ઇઝ ટ્રુ, એવું મ્યુચ્યુઅલ ડાઉટ હોવો બે અલગ અલગ વસ્તુઓમાં, દેટ ઇઝ સંશય. વિપર્ય એટલે જે રોંગ જ છે એને કરેક્ટ બિલીવ કરી લેવું, રાઈટ. અને અનધ્યવસાય એટલે કંઈક છે અનશ્યોર એન્ડ નોટ બોધર્ડ, એને કહેવાય અનધ્યવસાય, રાઈટ. તો જ્ઞાનના ત્રણ દોષ છે. હવે જીવ જ્યારે આ ત્રણ દોષનો નાશ કરીને પોતાના આત્માને સાચું જાણે છે, રાઈટ, તો એને સમ્યક જ્ઞાન કહેવાય છે. આવી રીતના સાચું જાણવા પછી એને નિર્ણય થાય છે કે નહીં, આ હું જ છું, એટલે સમ્યક દર્શન છે. સો એકચ્યુઅલી સ્પીકિંગ, જ્ઞાન લીડ્સ ટુ શ્રદ્ધા, જ્ઞાન લીડ્સ ટુ કરેક્ટ બિલીફ, રાઈટ. હવેવર, સમ્યક દર્શન થયા પછી જ્ઞાનને સમ્યક જ્ઞાન નામ અપાય છે. અન્ટિલ નાવ યુ કાન્ટ બી શ્યોર કે ઓલા ત્રણ વસ્તુ ઇઝ કમ્પ્લીટલી ક્લિયર્ડ ઓર નોટ. એટલે એકવાર સમ્યક દર્શન થયું, દેન ધ જ્ઞાન ઇઝ કોલ્ડ સમ્યક જ્ઞાન. એટલે સમ્યક દર્શનને કોઝ, કારણ કહેવાય છે, અને આને ઇફેક્ટ અથવા કાર્ય કહેવાય છે. આટલું સમજાય છે? તો એકચ્યુઅલી યુ કેન સે ફ્રોમ વન એંગલ, જ્ઞાન ફોલોડ બાય દર્શન ઓર ફોલોડ બાય શ્રદ્ધા, વેર ઇઝ ઓન ધી અધર સાઈડ સમ્યક દર્શન ફોલોડ બાય સમ્યક જ્ઞાન. તો સમ્યક દર્શન કારણ, સમ્યક જ્ઞાન કાર્ય. એના પછી આપણે જ્ઞાનના ભેદ જોયા હતા બધા, ભેદ પ્રભેદ. તો મેઇન કયા હતા, યાદ છે? વેરી ગુડ. એક છે પ્રત્યક્ષ, હા, પ્રત્યક્ષ, અને બીજું છે પરોક્ષ. પાછળ ચેર્સ પર, ડુ યુ રિમેમ્બર ધીસ કે ઇવાપોરેટેડ, યાદ છે? સી વોટ ઇઝ પ્રત્યક્ષ? પ્રત્યક્ષ ઇઝ ડાયરેક્ટ જ્ઞાન, જે આપણને આત્માથી ડાયરેક્ટ જણાય છે, સો યુ કેન સે ડાયરેક્ટ. અને પરોક્ષ ઇઝ ઇનડાયરેક્ટ જ્ઞાન, કે ઇન્દ્રિય અને મનના માધ્યમથી, એના નિમિત્તથી જણાવવું, એને કહેવાય પરોક્ષ જ્ઞાન. અને ડાયરેક્ટ આત્માથી જણાવવું, એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષના આપણે બે ભેદ જોયા હતા, બે, દેશ પ્રત્યક્ષ. કેન યુ સી ઇટ ફ્રોમ ધેર ઓર ઇટ્સ ટુ લાઇટ? યુ કેન સી ઇટ. અને બીજું છે સકલ પ્રત્યક્ષ. દેશ પ્રત્યક્ષ અને સકલ પ્રત્યક્ષ. સી, એની વેર યુ હિયર દેશ વર્ડ ઇન જૈનિઝમ મીન્સ પાર્શિયલ. દેશ ડઝન્ટ મીન કન્ટ્રી ઇન અવર લેંગ્વેજ, એટલે અવર ટર્મિનોલોજી. દેશ એટલે પાર્શિયલ પ્રત્યક્ષ. જેવી રીતના અવધિ જ્ઞાન અને મનપર્યાય જ્ઞાન છે, જો એ આત્માથી ડાયરેક્ટ જ્ઞાન થાય છે, પણ એ બધી વસ્તુને જાણતું નથી. ઇટ હેઝ લિમિટેશન. દ્રવ્ય અમુક જ વસ્તુઓને જાણી શકે છે, ક્ષેત્ર અમુક ડિસ્ટન્સ સુધીનું જ જાણી શકે છે, કાલ અમુક ટાઈમ જ બેક અને ફોરવર્ડ જાણી શકે છે, અને ભાવ એટલે અમુક ભાવોને જાણી શકે છે, રાઈટ? એવા લિમિટેશનને કારણે એને દેશ પ્રત્યક્ષ કહેવાય છે. તો અવધિ જ્ઞાન એન્ડ મનોપર્યાય જ્ઞાન. સકલ પ્રત્યક્ષ કમ્પ્લીટ, બધું જ એક સાથે જાણી શકે, એને કહેવાય કેવળ જ્ઞાન. અને પરોક્ષમાં મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન, રાઈટ? એ મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન ઇન્દ્રિય અને મનના માધ્યમથી થાય છે, એટલે એને પરોક્ષ જ્ઞાન કહેવાય છે. આટલું થઈ ગયું? આટલું યાદ આવ્યું? હવે એના પછી આપણે જ્ઞાનનો મહિમા અલગ અલગ રીતે આપણે જોયો હતો. સી, ગાથા નંબર 6, પેજ નંબર 107, સોરી, ગાથા નંબર 5, પેજ નંબર 105. મળ્યું બધાને? અહીંયા શું કહે છે કે જ્યાં સુધી સમ્યક જ્ઞાન પ્રગટ નથી કર્યું, ત્યાં સુધી કરોડો જન્મ સુધી પણ જો તપ તમે તપ્યા કરો, મતલબ અલગ અલગ ટાઈપના તપ કરો, ઉપવાસ કરો, અથવા તો એક પગ પર ઉભા રહીને સાધના કરો, અથવા તો એક જ અમુક સ્વાદ ખાઓ ને અમુક સહી ટકે, એવું કાંઈ વરદાન નથી આપે. એવું ટીવીમાં જ થાય કે એક પગ પર ઉભા રહીને સાધના કરો તો વિષ્ણુ તમને વરદાન આપે, એવું ખાલી ટીવીમાં થાય, એવું રિયાલિટીમાં ન થાય. સમજાય છે? કે આવી બધા તમે સાધના કરો, પણ એનાથી જેટલા તમારા કર્મ ઓછા થાય છે એના કરતાં ઘણા વધારે, તો એક જ સેકન્ડમાં સમ્યક જ્ઞાન ઉત્પન્ન થતા નાશ થાય છે. એટલે સમ્યક જ્ઞાન પ્રગટ કરવું ઇઝ ફંડામેન્ટલ. અને સમ્યક જ્ઞાન મીન્સ સમ્યક દર્શન, ઇટ ઇઝ ઓલ ઇન્ક્લુડેડ, ઇટ્સ બેઝિકલી ઓલ વન, વિચ મીન્સ કે પોતાના આત્માને ઓળખવો ઇઝ ધ ફંડામેન્ટલ વસ્તુ. એકવાર પોતાના આત્માને ઓળખીને પછી જે પણ કંઈ તપ કરે તો એનાથી કર્મના કર્મનું કરવું બહુ ફટાફટ થાય છે. આપણે પછી ગ્રહવેકમાં પણ ઘણી વખત જઈ આવ્યા છે, ત્યાં અનંતવાર જન્મ લીધો પણ એનાથી કાંઈ ફાયદો ન થયો, તો પણ જીવ દુઃખી જ રહ્યો. આગળ શું કહે છે? માટે દરેક જીવે જિનેન્દ્ર ભગવાન કથિત તત્વ અભ્યાસ કરવો જોઈએ, જેનાથી સંશય વિભ્રમને મોહનો ત્યાગ થાય. પછી આપણે મનુષ્ય પર્યાયની દુર્લભતા બહુ ડિટેલમાં જોઈ હતી, રાઈટ? કોઈને યાદ છે? આપણે ઓલા પરાવર્તનનું વાંચ્યું હતું, ઓલું એક ઝાડ જોયું હતું કે જે આખું બળી જાય અને એના પરમાણુ બધા ફરીથી મળીને ઝાડ બને. ઓલું 2000 સાગરવાળી એક વસ્તુ જોઈ હતી, બધું યાદ છે કે ભૂલી ગયા? 2-3 અલગ અલગ એંગલથી જોયું હતું કે મનુષ્ય પર્યાય કેટલી દુર્લભ છે, રાઈટ? આપણે ઓલું જોયું હતું મનુષ્ય ગતિમાં કેટલા જીવ છે, 10^29, વેરેજ નરક ગતિમાં કેટલા બધા હતા, ઘણા બધા, ઘણા બધા, બહુ જ બધા. બીજું એક એક્ઝામ્પલ જોયું હતું કે એક રિવરના બેંક ઉપર એક ટ્રી છે, અને એ ટ્રી સપોઝ આખું બળી જાય અને આખું એશિઝમાં કન્વર્ટ થઈ જાય. હવે એશિઝ બધે ફ્લાય થઈ જાય, આખા વિશ્વમાં બધે સ્પ્રેડ આઉટ થઈ જાય. હવે એ જ એશિઝના પરમાણુઓથી ફરીથી આખું ટ્રી એવું ને એવું જ બનાવવું કેટલા વર્ષો નીકળી જાય? દેટ લોંગ ટાઈમ ઇટ ટેક્સ ફોર વન ટુ ગેટ મનુષ્ય ભાવ અગેન. મનુષ્ય પર્યાય મળવી બહુ જ દુર્લભ છે. એમાં પણ પાછું સારું કુળ મળવું, જીનવાણી આદિ સાંભળવાનો આપણને લાભ મળવો, એટલા બધું ઉત્તરોત્તર દુર્લભ વસ્તુ છે. જેવી રીતના ઓલું મણી તમે દરિયામાં નાખી દો ને પાછું ન મળે, એટલું દુર્લભ વસ્તુ આ છે. એટલે એના માટે થઈને જીનેન્દ્ર ભગવાને કહેલો તત્વ અભ્યાસ કરીને આ સંશય વિભ્રમ મોહનો નાશ કરવો બહુ જરૂરી છે. એનાથી આગળ હવે પછી આપણે આ રાહુલભાઈએ 2 ગાથા લીધી હતી એક ક્લાસમાં, ત્યાં ધન, ધન એટલે પૈસા, સમાજ, હાથી ઘોડા, આપણી ડેફિનેશનમાં ઘર, મકાન, ગાડી, બેંક બેલેન્સ એ બધું કાંઈ આપણને કામ આવતું નથી. કેમ કે એ બધી વસ્તુ તો આવે છે, જાય છે અને ફરી પાછી આવે છે. જય વણુસ ટેલર શોર્ટ સ્ટોરી. એક છે ને આરાધના કથાકોશ કરીને બુક છે, એમાં આવી ઘણી બધી સ્ટોરીઝ છે, વાંચવા લાયક છે. તો એમાં એક સ્ટોરી છે કે એક સિટી હતું, એ સિટીમાં એક બિઝનેસમેન હતો. સ્મોલ ટાઉન એક્ચ્યુઅલી, નોટ ઇવન સિટી. તો એમાં એક બિઝનેસમેન હતો, એનું નામ શું હતું? સમુદ્રદત્ત એનું નામ હતું એ બિઝનેસમેનનું. હવે બિકોઝ ઇટ વોઝ અ સ્મોલ ટાઉન અને હી વોઝ નોટ અર્નિંગ વેલ ઇનફ, તો હી ડિસાઇડેડ આઈ ગો ટુ અ બિગ સિટી અને આઈ વિલ અર્ન મોર મની. હવે ઇટ સો હેપન્સ કે એને ત્યાં બિગ સિટીમાં જવા માટે હી હેઝ ટુ ક્રોસ અ રિવર બોડી, રિવર કે ઓશન કે વોટ એવર. એટલે એ ક્રોસ કરીને બોટમાં જાય અને ત્યાં જઈને પછી એને અર્ન કરવાનું શરૂ કર્યું. તો જેમ ત્યાં જઈને નસીબ સારું થઈ ગયું, તો થોડા જ વખતમાં એણે બહુ બધા પૈસા અર્ન કરી લીધા. તો આફ્ટર સમ ટાઈમ વેન હી હેડ ઇનફ, હી સેડ ઓકે નાવ આઈ શુડ ગો બેક ટુ માય હોમ. તો એણે વિચાર કર્યો કે ચલો આ બધું વોટ એવર એણે બધું એની પાસે ફિક્સ કે લિક્વિડ એસેટ હતી, હી ગોટ કન્વર્ટેડ એવરીથિંગ ઇન ટુ મની. મની એટલે ત્યારે ઇટ વોઝ ઓલ કોઇન્સ ને જૂના જમાનામાં. તો સોના મોહર ને બધામાં આખી એની ગુણીઓ ભરી અને બોટ ઉપર મૂકી અને ધેન હી સ્ટાર્ટેડ કમિંગ બેક. અનફોર્ચ્યુનેટલી ફોર હિમ ધ બોટ કોલાઇડેડ વિથ સમથિંગ ઇન ધ રિવર અને આખી બોટ તૂટી ગઈ. તો એનો બધા પૈસા અંદર પાણીમાં ડૂબી ગયા. લકીલી હી ગોટ વન ઓફ ધ વુડ પ્લાન્ક અને હી હંગ ઓન ટુ ઇટ, એનો જીવ બચી ગયો. અધરવાઇઝ હી વુડ હેવ ઓલસો ગોન, પણ એના પૈસા બધા વયા ગયા. સો નાવ હી થિંકિંગ, અરે માય હોલ ઓબ્જેક્ટિવ વોઝ ટુ અર્ન મની અને ધેન ગો બેક માય હોમ. હવે પૈસા બધા વયા ગયા તો વોટ વિલ આઈ ડુ ગોઈંગ હોમ, લેટ મી ગો બેક અગેન. એટલે હી ગોઝ ટુ ધ સિટી અગેન અને હી સ્ટાર્ટ અર્નિંગ અગેન. હવે સિટીમાં જઈને સો યુ કેન સી હિઝ ફેટ ને, પહેલાં બહુ ગરીબ હતો, ધેન હી બીકેમ વેરી રિચ વિધ ઇન નો પાછો ગરીબ. હવે પાછો સિટીમાં જાય છે અને હી સ્ટાર્ટ અર્નિંગ અગેન. તો સિટીમાં એનું લક સારું ચાલે, તો પાછા બહુ પૈસા કમાય છે અને હી ઇઝ ઓન હિઝ વે બેક. તો પાછું એનું સેમ જ થાય છે, પાછી એની બોટ તૂટી જાય ને બધા પૈસા અંદર. આવું એનું 3 વાર થાય અને ધેન હી ફાઇનલી ડિસાઇડ કે મતલબ મે બી મારા નસીબમાં જ નથી પૈસા હોવાનું, તો લેટ મી જસ્ટ ગો બેક હોમ. સો હી ગોઝ બેક હોમ અને ધ સ્ટોરી કન્ટિન્યુઝ. આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેર સ્ટોરી. એટલે હિઝ ઇલ ફેટ કન્ટિન્યુ છે. ત્યાં જઈને પણ એને એની પાસે હી હેડ સમ ડાયમંડ વિચ હી હેડ કેપ્ટ મંત્રી પાસે એઝ અ હુંડી તરીકે કહેવાય ને, કે મતલબ જસ્ટ એની પાસે રાખ્યા હતા કે કીપ ઇટ સેફ વિથ યુ, આઈલ કમ બેક એન્ડ આઈલ ટેક ઇટ. દેન હી સેઝ નહીં, આઈ વિલ નોટ ગેવ અને ધ સ્ટોરી કન્ટિન્યુ. પણ ધ પોઈન્ટ ઇઝ કે જેવી રીતના આ જે પુઅર અને રિચનું જે સાયકલ છે, દેટ ઇઝ કન્ટિન્યુડ સાયકલ. આપણા લાઈફમાં પણ આપણે ઘણી વાર જોઈએ કે આપણા ફાધર્સને બધા બહુ અમીર હોય ઓર બહુ ગરીબ હોય અને બાય ધ ટાઈમ વી હેવ ગ્રોન અપ તે બીકમ વેરી રિચ ઓર ધી અધર વે. એટલે પૈસા ને બધું છે ને એ બધું આવે છે, જાય છે ને ફરીથી આવે છે. આપણે એકચ્યુઅલી હમણાં 9મી ગાથા જોશું ને એમાં થોડું આ પોઈન્ટ ફરીથી આવશે. તો અહીંયા શું કહે છે કે ધન, સમાજ આ બધું કાંઈ આપણને કામમાં આવતું નથી, પણ જ્ઞાન આપકો રૂપ ભય. એકવાર તમે જ્ઞાનથી પોતાના આત્માને ઓળખી લો તો ધેન દેર ઇઝ નો રિટર્ન બેક. મતલબ કે ઇટ ડઝન્ટ ગો અવે. જે આપણને પોતાના આત્માની અન્ડરસ્ટેન્ડિંગ ઉત્પન્ન થાય છે, એ અન્ડરસ્ટેન્ડિંગ કે નોટ બી ઇરેઝ્ડ. સો દેટ ઇઝ ધ રિયલ વેલ્થ દેટ યુ અર્ન્ડ. મની ઇઝ નોટ ધ રિયલ વેલ્થ, કેમ કે એ તો આપણા પુણ્યના ઉદય પર આવે છે અને પાછી વહી જાય છે. પણ જ્ઞાનથી જે આપણે નોલેજ અર્ન કર્યું, દેટ ઇઝ ધ રિયલ વેલ્થ. અને એ જ્ઞાનનું કારણ શું છે કે સ્વ પરનો વિવેક, પોતાનું અને પર, એટલે હું જીવ છું ને બાકી બધું પર છે, એવો વિવેક. વિવેક મતલબ, વિવેકને શું કહેવાય ઇંગ્લિશમાં? હા નહીં, વિવેક ઇઝ તમને એવું લોજિક એવું રેશનલી તમને સમજાવવું એને કહેવાય વિવેક, કે હું આ છું ને આ પર છે એવું તમને લોજિકલી તમને એક અન્ડરસ્ટેન્ડિંગમાં બેઠવું એને કહેવાય વિવેક, રાઈટ? તો એવો વિવેક ઉત્પન્ન કરવો, દેટ ઇઝ ધ રિયલ વેલ્યુ. ઓકે, એત ગાથા. આ બધું છે ને સમ્યક જ્ઞાનનો મહિમા આપણને કહે છે કે વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ સમ્યક જ્ઞાન. તો જે પૂરવ અત્યાર સુધી અનંત કાળમાં પહેલા જે સિદ્ધ ભગવાન થયા છે, અત્યારના થાય છે અને ભવિષ્યમાં થશે, એ બધી મહિમા સમ્યક જ્ઞાનની જ છે. માટે દરેક જીવે સમ્યક જ્ઞાન પ્રગટ કરવું જોઈએ. આ વિષય ક્યાં, આ સમ્યક જ્ઞાન સિવાય બાકી આપણી લાઈફ થી થોડુંક વિચાર કરવા જેવું છે. સપોઝ ઇફ વી આર નોટ અટેમ્પટિંગ એનીથિંગ ટુ લર્ન અબાઉટ અવર આત્મા, આપણે નોર્મલ લોકો જેવા જ છે. તો જે નોર્મલ હ્યુમન બિંગ છે ને, આપ મા ખ્યાલથી કોઈ શાસ્ત્રમાં આચાર્ય કહે છે કે ગુરુદેવશ્રીના પ્રવચનમાં કે જો તમે તમારો મનુષ્ય ભાવ આત્મકલ્યાણ માટે નથી વાપરતા તો તમારામાં ને પશુમાં કંઈ ફરક નથી. જેવી રીતના કોઈ ડોગ હોય, સ્ટ્રીટ ડોગ કે એવી રીતના, વોટ ઇઝ હિઝ પર્પઝ? હિઝ પર્પઝ ઇઝ ટુ ગો હન્ટ ફૂડ, અને જ્યાંથી પણ ફૂડ મળે ત્યાં જઈને ખાવું, બેસવું, જે એને ફૂડ આપે એને લોયલ રહેવું, અને જે ન આપે એને ભગાડી દે, તો એનાથી ઇઝ નોટ હેપી, રાઈટ? હવે ઇન અવર નોર્મલ લાઈફ વી આર એક્ઝેક્ટલી સેમ. અવર સોલ પર્પઝ ઇઝ ટુ અર્ન મની સો દેટ વી કેન ગેટ ફૂડ, વી કેન ગેટ ફૂડ, વી કેન ગેટ એજ્યુકેશન, વોટ એવર યુ નેમ ઇટ, બટ ધી ઇવેન્ચ્યુઅલ એવરીથિંગ ઇઝ ટુ બી હેપી. તો એ ડોગને પણ એવું છે, ઈ વોન્ટ્સ ટુ ઈટ ફૂડ અને ઈ વોન્ટ્સ ટુ બી હેપી. So there is no difference between our life and a dog's life, in a sense. જો તમે મનુષ્ય ભવનો કંઈ સારી રીતે પ્રયોગ કરો બિયોન્ડ ધ નોર્મલ ડે ટુ ડે થિંગ, તો તમે કંઈ એનો યુઝ કર્યો, નહીં તો આપણે ઓલી કીડી પણ એ જ કામ કરે છે, આપણે પણ એ જ કરીએ. તો એટલે વાત ત્યાં સંઘની ને અસંઘની હતી, જે હું રેફરન્સ આપું છું ને, કે આપણે મનુષ્ય સંઘની પંચેન્દ્રિય થયા છે, અને આ અમુક બીજા કીડી છે, પછી ભમરો છે, એ બધા પ્રાણી અસંઘની છે. તો પણ આપણે આપણા મનનો જીવના લાભ કે ગેરલાભ માટે નિર્ણય કરવા માટે ઉપયોગ નથી કરતા, તો આપણે અસંઘની જેવા છે. સમજાય છે? તો અહીંયા શું કહે છે કે આપણને જે વિષય ચાહ દવ દાહ, એ ઓલા આપણે એક્ઝામ્પલમાં નહીં જઈએ, પણ આપણને દરેક વસ્તુઓની ઈચ્છા થાય છે, રાઈટ? સી એવરીબડી વોન્ટ્સ અ બિગર કાર, અ બિગર હાઉસ, બેટર ક્લોથ, બેટર ફૂડ. આ બધી આપણને જે ઈચ્છાઓ થાય છે, ઇટ ઇઝ એઝ ઇફ કે જંગલમાં જાણે આગ લાગી હોય ને એના જેવું છે. નોર્મલ ફાયર હોય તો યુ કેન પુટ સમ વોટર અને ઇટ વિલ ગેટ એક્સટિંગ્યુશ, પણ જંગલની ફાયર કોઈ જોઈ છે? એટલે ન્યૂઝ ચેનલમાં આવતું હોય ક્યારેક કોઈ સાંભળ્યું હોય કેલિફોર્નિયામાં આગ લાગી ગઈ, સ્પેશિયલી કેલિફોર્નિયામાં બહુ થાય. વી યુઝ ટુ સ્ટે ધેર, એટલે આઈ હેવ સીન ઇટ માય સેલ્ફ. ત્યાં શું થાય કે ધ એરિયા ઇઝ વેરી ડેઝર્ટ લાઈક, એટલે ઇટ્સ વેરી ડ્રાય, અને ધ ફોરેસ્ટ આર બિગ, એટલે ક્યારેક હવા બહુ ચાલે ને તો બધા ટ્રીઝ આપસમાં દે હેવ સમ ફ્રિક્શન, કે હવાને કારણે આપસમાં ઘસાય એ ટ્રીઝ, અને એ ઘસાય એટલે એમાં એટલી હીટ જનરેટ થાય કે સ્પાર્ક થઈને ત્યાં આગ લાગી જાય. હવે એ જરાક આગ લાગી, હવાને કારણે આગ આખી સ્પ્રેડ થાય તો આખા જંગલમાં આગ લાગી જાય. જેવી રીતના અહીંયા સપોઝ નેશનલ પાર્ક છે, તો બોરીવલીથી થાના સુધી સપોઝ આગ લાગી જાય તો તમે કેટલા બંબાવાળાને બોલાવો, અને હાઉ કેન યુ સ્ટોપ ઇટ? સમજાય ને? એ આગ સ્ટોપ જ ન થાય. નો મેટર વોટ યુ ડૂ, ઇટ ડઝન્ટ સ્ટોપ. ધ ઓનલી એમાં ઉપાય ઇઝ કે ત્યાં વરસાદ આવે અને એક સાથે બધે જો પાણી પડે તો જ આગ બુજાય, નહીં તો આગ બુજાય જ. સમજાય? ક્યારેક ગૂગલ પર સર્ચ કરજો કેલિફોર્નિયા ફોરેસ્ટ ફાયર, ઇટ હેપન્સ એવરી યર એન્ડ દે હેવ નો સોલ્યુશન. તો આ છે ને અહીંયા એક્ઝામ્પલ એનું આપ્યું છે ફોરેસ્ટ ફાયરનું, કે આપણી જે ઈચ્છાઓ જે છે એ ફોરેસ્ટ ફાયર જેવી છે, કે બહુ ભૂખ લાગી ચલો થોડું ખાઈ લીધું, ઇટ ઇઝ એઝ ઇફ કે તમે થોડું પાણી નાખી દીધું ને એ એટલી પોર્શનમાં ફાયર બંધ થઈ ગયું, પણ એ બીજા પોર્શનમાં તો ચાલુ જ છે અને સૂન ઇટ વિલ કમ બેક અગેન, વી ગેટ હંગરી અગેન ઇન 5 hours, રાઈટ? તો એ આ જેને આપણી ઈચ્છાઓ ક્યારે બંધ જ નથી થતી. ધ ઓનલી સોલ્યુશન ઇઝ કે આવી રીતના સમ્યક જ્ઞાનરૂપી વરસાદ જો પડે અને યુ લોજિકલી થિંક કે હા આ બધી ઈચ્છાઓ છે ઇટ ઇઝ નોટ એકચ્યુઅલી ઇટ ઇઝ કોઝિંગ મી મોર પેન દેન હેપીનેસ, તો એનાથી તમે બધી ઈચ્છાઓને શાંત કરી શકો છો. અધરવાઇઝ ધેર ઇઝ નો સોલ્યુશન. બરાબર, આ આપણે બી લાસ્ટ ક્લાસમાં જોઈ લીધું. હવે આપણો આજનો ટોપિક છે 9th gatha. જો 9th gatha નું ટાઈટલ વાંચીએ, પુણ્ય પાપમાં હર્ષ વિષાદનો નિષેધ અને સાર સાર વાતો. ગાથા વાંચીએ અને પછી આગળ એનું આપણે થોડા પોઈન્ટ જોશું. પુણ્ય પાપ ફલ માહી હરખ વિલખો મત ભાઈ. પુણ્ય ખબર છે બધાને? પુણ્ય પાપ ખબર છે? જો હું તમને અમુક એક વસ્તુ દેખાડું છું, આપણે કર્મનું સાયકલ કેવું છે ખબર? કર્મ નામ સાંભળ્યું છે? ઓકે, કર્મમાં 3 ટાઈપના કર્મ હોય. એક દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને ન કર્મ. ભાવ કર્મ એટલે જીવના સારા ખરાબ પરિણામો, ન કર્મ એટલે આ શરીર છે, આ વાણી છે, એ બધું ન કર્મ. બરાબર, દ્રવ્ય કર્મ, દ્રવ્ય કર્મ એટલે કર્મ પરમાણુ, જે 8 જાતના કર્મ પરમાણુ છે. ઈ આ બાજુ આવી જાઓ બેન, જરાક આગળ. તો કર્મ પરમાણુમાં 8 જાતના કર્મ પરમાણુ છે, રાઈટ? એમાં મેઇન 2 કેટેગરી, ઘાતી કર્મ, અઘાતી કર્મ. બરાબર, હવે આ જે કર્મ છે ને, એ કર્મની 10 પ્રકારની અલગ અલગ અવસ્થાઓ છે. આપણે 10-એ 10માં નથી જવું, પણ ધ મેઇન 3 મેઇન આર બંધ, સત્તા અને ઉદય. સાંભળ્યું છે બંધ, સત્તા, ઉદય? મેં પહેલા કદાચ કરાવ્યું હશે. 10 અલગ અલગ અવસ્થાઓ કઈ છે? બંધ, સત્તા, ઉદય, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉપશમ, ઉદીર્ણા, નિદ્ધતિ, નિકાચિત અને એક રહી ગયો, એની સંક્રમણ. હા, વેરી ગુડ. સાત, એમાંથી આ 3 મેઇન અવસ્થા છે. બંધ એટલે શું? હા, જીવ જ્યારે રાગ, દ્વેષ, મોહ આદિ પરિણામ કરે છે તો કર્મ પરમાણુઓનું આવીને જીવ સાથે બંધાવવું. બરાબર, જીવ સાથે બંધાવવું એને કહેવાય કર્મનો બંધ થયો, કર્મનો બંધ થયો. આ તો બધા સાંભળ્યું હશે ને, આ તો કોમન વસ્તુ છે. સત્તા એટલે શું? હા, કર્મ એકવાર બંધાયા પછી કેટલો વખત જીવ સાથે રહે છે એને કહેવાય સત્તા. સત્તા ઇઝ બેઝિકલી ટાઈમ, કે કેટલો વખત જીવ સાથે રહે છે. જ્યાં સુધી જીવ સાથે રહે છે ત્યાં સુધી બધા કર્મ ઇનએક્ટિવ હોય છે. નો પ્રોબ્લેમ. આ ફર્સ્ટ ક્લોઝેટ માં ખુશ, એમને કાર્પેટ ઓલું ચટાઈ આપી દે ને જરા ક્લોઝેટમાંથી. હા, તો આ કર્મ જીવ સાથે કેટલો ટાઈમ રહે છે દેટ ઇઝ કોલ્ડ સત્તા. અને હવે જ્યારે કર્મનો ટાઈમ પૂરો થઈ જાય તો એ કર્મ ખરે છે અથવા ઉદયમાં આવે છે. ઉદયમાં આવે છે એટલે એનો ટાઈમ પૂરો થઈને કર્મના ફ્રૂટ્સ આપવું, સો ઇટ ઇઝ ફ્રુશન. કર્મનો ઉદય આવવો એટલે કે જે આપણે એમ કહીએ ને, આપણે આટલા ઘણા આપણે આકરા કર્મ બાંધ્યા છે, તો જ્યારે ઉદય આવે ને ત્યારે આપણને આકરું ફ્રૂટ્સ મળે છે. બેઝિકલી જે કર્મનો મેઇન આપણને ફ્રૂટ્સ મળે એ ઉદય વખતે મળે છે. આટલું સમજાય છે. કર્મનો ઉદય આવો એટલે કે એના ફળ આપણને મળે. હવે સપોઝ આપણે હમણાં જીવ કઈ ભાવ કરે છે તો જીવ પાસે ત્રણ ટાઈપના ભાવ કરવાનું ઓપ્શન છે. આઈ એમ ગોઈંગ ટુ ઇરેઝ ધીસ, પણ આ ત્રણ શબ્દ યાદ રાખજો. ઓકે ઓકે. હવે જીવના ભાવ કયા ત્રણ ઓપ્શન છે જીવના ભાવ માટે? વેરી ગુડ. શુભ ભાવ, અશુભ ભાવ અને શુદ્ધ ભાવ. બરાબર છે. શુભ ભાવ કોને કહેવાય? ઇન જનરલ જેને આપણે કહીએ ને સારા ભાવ કરે છે. જેવી રીતના કે સ્ટાર્ટિંગ ફ્રોમ ધ બિગિનિંગ એમ કે કોઈ ગરીબને દાન આપવું, કોઈ ભૂખ્યાને ખાવાનું ખવડાવવું, કોઈ પણ જે માગનાર હોય કે જેને કંઈ પ્રોબ્લેમ હોય એનો પ્રોબ્લેમ દૂર કરવો. બરાબર. અથવા તો આપણે ગૌશાળા આદિ ખોલવું, એનિમલનું પ્રોટેક્શન કરવું, આ બધા એકદમ ઓકે સ્મોલ થોડા શુભ ભાવ. સમાજ સેવા આદિ કરવી, બરાબર, કોઈ સ્કૂલ આદિ ખોલાવવી, આ બધા જગન્ય કોટીના શુભ ભાવ છે. ઓછા એનાથી થોડા બેટર કે આપણે દેવશાસ્ત્ર ગુરુ આદિની પૂજા ભક્તિ સેવા આદિ કરવી, એનાથી થોડા બેટર સ્વાધ્યાય આદિ કરવો, સાત તત્વ આદિને સમજવું, એનાથી બેટર પોતાના આત્માના વિશે વિચાર કરવો, તત્વ નિર્ણય કરવો, તત્વ વિચાર કરવો, એનાથી બેટર જે સમ્યક દર્શન પ્રાપ્ત કરવા પહેલાં જીવ પોતાના આત્મામાં, જે પાંચ લક્ષી આવે છે ને, જીવ પોતાના આત્મામાં એકદમ ઊંડો ઉતરી જાય પણ હજી વિકલ્પાત્મક અવસ્થામાં છે, હજી સમ્યક દર્શન આત્માનો અનુભવ નથી થયો, તો એ શુભ ભાવમાં છે. આ બધી શુભ ભાવની કેટેગરીઝ છે. બરાબર. અશુભ ભાવ કોને કહેવાય? આપણે આપણી લાઈફમાં જે એવરી ડે કરીએ છીએ બધું અશુભ ભાવ છે. ખાવા પીવાનું, ટીવી આદિ જોવાનું, ફરવા બરવા જવાનું ફ્રેન્ડ આદિ સાથે, અથવા તો એવી કોઈ પણ આપણે હવે લૌકિક ભણવાનો બી બધો અશુભ ભાવ જ છે. કેમ કે આપણને સી બેઝિકલી અશુભ શું કામ છે? કેમ કે એની પાછળનો ઓબ્જેક્ટિવ શું છે? કે આ ભણીશ તો હું પૈસા કમાઈશ. અને એની પાછળનો ઓબ્જેક્ટિવ શું છે? પૈસા કમાઈશ તો મને સારા શૂઝ મળશે, મને સારી વોચ મળશે, મને સારા ક્લોથ મળશે, એટલે એ અશુભ ભાવ. આ સમજાય છે? નો ભણો. એકચ્યુઅલી તો ભણવું જ ન જોઈએ ને, એકચ્યુઅલી તો પોતાના આત્મામાં લીન થઈને ભગવાનની જેમ થઈ જવું જોઈએ. તો હવે એ નથી થઈ શકતા તો શું કરી શકીએ છે? એટલી સ્વાધ્યાય આદિને એ બધું કરવું જોઈએ, એ તો હંમેશા કરવું જ જોઈએ. હવે એના સિવાય હવે આપણે ડેઇલી જીવનમાં જીવવું પણ તો છે ને, તો બને એટલું મિનિમમ એક આપણે ઓલું કહીએ ને, શું કહેવાય, આરંભ એટલે ખ્યાલ છે કે જે પણ ઓક્યુપેશન આપણે કરીએ છીએ જેનાથી આપણું ડેઇલી સસ્ટેનન્સ ચાલે છે, તો બને એટલું મિનિમમ કરવું જોઈએ. શ્રીમદજી એમના ઓલા વચનામૃતમાં કહે છે કે તારી પાસે જો આજની આજીવિકા હોય, મતલબ આજનું ખાવાનું તારી પાસે હોય ને, તો ડોન્ટ વેસ્ટ યોર ટાઈમ, ડુ સ્વાધ્યાય, ડોન્ટ અર્ન. ચાલો શુદ્ધ ભાવ. શુદ્ધ ભાવ એટલે શું? કે જે મોમેન્ટ પર જીવ પોતાના આત્મામાં લીન થઈને આત્માનો અનુભવ કરતો હોય, સમ્યક દ્રષ્ટિ નહીં, ખાલી ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે થાય, જેમ જેમ આગળ વધતા જાય મુનિરાજને વારે ઘડીએ થતું જાય, અને ભગવાનને તો નિરંતર ચાલુ જ છે, તો એને શુદ્ધ ભાવ કહેવાય. હવે મારે આને ને ઓલાને કનેક્ટ કરવું છે કર્મને. જ્યારે હવે સપોઝ અત્યારના જીવને જે પણ ભાવ થાય છે ને, આપણે જો શુદ્ધ ભાવ નથી થતા, જો સપોઝ આપણા અત્યારના શુદ્ધ ભાવ નથી થતા, તો ઓટોમેટિકલી અંતર મુહૂર્તમાં, એટલે વિધ ઇન અ વેરી શોર્ટ સ્પેન ઓફ ટાઈમ, શુભ અશુભ થયા જ કરે છે. ઇટ ફ્લક્ચ્યુએટ. સમજાય છે? જીવનો શુભ ભાવ, અશુભ ભાવ, શુભ ભાવ, અશુભ ભાવ થયા જ કરે. હવે જ્યારે જીવના શુભ ભાવ થાય, તો જીવને કર્મ બંધ થાય એને પુણ્ય કર્મ કહેવાય છે, અને જ્યારે જીવનો અશુભ ભાવ થાય અને જીવને કર્મ બંધ થાય તો એને પાપ કર્મ કહેવાય છે. આ જનરલ ડેફિનેશન છે, સમજાય છે? પુણ્ય અને પાપ એકચ્યુઅલી જીવના ભાવ નથી. જીવના ભાવ શુભ અશુભ ભાવો છે, એના ફળમાં જીવને પુણ્ય અને પાપ કર્મ બંધાય છે, બરાબર? હવે જ્યારે પુણ્યનો આપણે બંધ સત્તા ઉદય જોયું ને, અહીંયા બંધ થયો, હવે કર્મનો ઉદય, અહીંયા પણ કર્મનો ઉદય. હવે જ્યારે જીવને પુણ્યનો ઉદય આવે છે તો એને બાહ્યમાં બધી અનુકૂળ સામગ્રી મળે છે. અનુકૂળ એટલે ફેવરેબલ, ફેવરેબલ સામગ્રીઓ બધી મળે છે. અને જ્યારે પાપનો ઉદય આવે તો પ્રતિકૂળ સામગ્રી મળે છે, એટલે કે અનફેવરેબલ સામગ્રીઓ મળે છે. આટલું એક જનરલાઇઝ સમજાય છે? આ એક જનરલાઇઝ ડિસ્ક્રિપ્શન છે. પણ નાવ વોટ ઇઝ ફેવરેબલ એન્ડ વોટ ઇઝ અનફેવરેબલ, ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ, ઇટ ઇઝ વેરી સબ્જેક્ટિવ. જેવી રીતના આપણે અહીંયા બેઠા છીએ, રાઈટ? હવે કોઈને બહુ જ ગરમી થતી હોય તો એના માટે હવા આવે, દેટ ઇઝ ફેવરેબલ. અને કોઈને તાવ આવતો હોય એના માટે હવા આવે તો દેટ ઇઝ અનફેવરેબલ. સમજાય છે? સમજાય છે? સિમિલરલી મેની એક્ઝામ્પલ્સ. આજે ઘરે કારેલાનું શાક બનાવ્યું હોય તો જેને ન ભાવતું હોય એના માટે ઇઝ અનફેવરેબલ, અને જેને ભાવતો હોય, દેટ્સ અ વેરી સ્મોલ ક્લાસ, પણ જેને ભાવતું હોય એના માટે ઇઝ ફેવરેબલ. સમજાય છે? વોટ આઈ વોન્ટ ટુ સે ઇઝ કે પુણ્ય અને પાપ આર સબ્જેક્ટિવ, દેટ ઇઝ વન પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, પુણ્ય અને પાપ આર રિલેટિવ. એક સબ્જેક્ટિવિટી તો ક્લિયર થઈ, હવે રિલેટિવ. આપણે તમે લોકો ઓલું મૂવી જોયું છે, ઓલું એક આપણું જૈનિઝમ પર મૂવી બન્યું હતું, એક ચીઝ મિલેગી વન્ડરફુલ, કોઈ નથી જોયું? ઓકે, ધેન યુ ગો મસ્ટ સી ઇટ. હવે તો આપણે જીઓ બીઓ આવી ગયા, બધું ડેટા ઇઝ ફ્રી, રાઈટ? ઇટ્સ અવેલેબલ ઓન યુટ્યુબ. સર્ચ એક ચીઝ મિલેગી વન્ડરફુલ, ઇટ્સ અબાઉટ ટુ એન્ડ હાફ અવર્સ મૂવી, સો યુ હેવ ટુ વોચ ઇટ. I will not give example from the movie then. You, I will keep it suspense. You go and watch. See, what I am saying is, punya and paap are relative. Jevitna ke, suppose I live in a bungalow and Kush lives in an apartment and maybe Avisha lives in a jhupadi. Now, if I get 1 lakh rupees, for me it is nothing. Yeah, I live in a bungalow, I have a lot of money. For Kush, it is something, but then okay, not very exciting. For her, it's very exciting. સમજાય છે? કેમ કે દરેક જણ માટે અલગ અલગ પુણ્યનો ઉદય હોવાથી થોડો ઇન્ક્રીમેન્ટલ પુણ્યનો ઉદય આવો કોક માટે બહુ વધારે છે, કોઈક માટે ઓછું છે. એટલે પુણ્ય અને પાપના ઉદયો છે ને એકબીજાને સરખા નથી, રિલેટિવ છે. જેવી રીતના હવે મને તાવ આવ્યો અને કુશને પણ તાવ આવ્યો, હવે પર્સનાલિટી વાઇઝ આઈ મે બી વેરી સહનશીલ કહીએ ને આપણે, બહુ સહનશીલ પર્સનાલિટી જો તાવ આવ્યો તો ઠીક છે, એમાં શું, હવે હું તો આઈ ગો ફોર વર્ક, આઈ ગો ટુ પ્લે, આઈ ડુ એવરીથિંગ. અને એને તાવ આવ્યો અને બિચારો નરમ હોય તો એના માટે ઇટ્સ ટુ મચ. સમજાય છે? એટલે પુણ્ય અને પાપના ઉદયો એ સબ્જેક્ટિવ તો છે જ, પણ રિલેટિવ છે, એકબીજાને ઓછા વધતા છે. વેરી ગુડ. સી, હર ક્વેશ્ચન ઇઝ કે ઇઝન્ટ અર્નિંગ મની પ્રતિકૂળતા? કેમ કે એ પૈસાથી આપણે પાપમાં જ જવાના છે પાછા. પોઈન્ટ ઇઝ વેરી રાઈટ. આજે અનુકૂળ ને પ્રતિકૂળ વર્ડ્સ છે ને, દે આર વેરી કોલોક્વિયલ વર્ડ્સ. કેમ કે જેવી રીતના સપોઝ આઈ મે બી વેરી રિચ, પણ આઈ હેવ ડાયાબિટીસ, આઈ હેવ બ્લડ પ્રેશર, આઈ કાન્ટ ઇટ એનીથિંગ. મારી સામે તમે 56 ભોગ બી રાખો, વિચ આઈ કેન વેરી ઇઝીલી અફોર્ડ બીકોઝ આઈ એમ રિચ, પણ નો પોઈન્ટ ને, ઇટ્સ ઓફ નો વેલ્યુ. અને કોઈ ગરીબ સામે રાખો તો એના માટે ઇટ્સ અ બિગ લક્ઝરી, રાઈટ? સો ધ પોઈન્ટ ઇઝ કે મારા માટે એ બધું કોલોક્વિયલી ઇટ ઇઝ કોલ્ડ અનુકૂળતા, પણ મારા માટે ઇટ ઇઝ પ્રતિકૂળતા, કેમ કે એ ખાવાથી ઉલટો હું વધારે બીમાર પડું છું. પણ ઇન જનરલ જે આપણે વર્લ્ડલી કોન્ટેક્સ્ટમાં જેને સારું કહેવાય છે એને અનુકૂળ કહેવાય છે. ઇટ ઇઝ જસ્ટ અ કહેવાની પદ્ધતિ, ઇટ ઇઝ જસ્ટ અ કહેવાની પદ્ધતિ, કહેવાની સ્ટાઇલ છે. નાવ આઈ એમ કમિંગ ટુ યોર પોઈન્ટ, આઈ એમ ચેન્જિંગ ધ ટોપિક અ લિટલ બિટ, પણ ધ્યાન રાખજો. સો દો આઈ એક્સપ્લેન યુ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ શુભ ભાવ અને પુણ્ય, વોટ ઇઝ ધ ડિફરન્સ, નાવ આઈ એમ ગોઈંગ ટુ ટોક અબાઉટ ધમ ટુગેધર. એટલે પણ તમે ડિફરન્સ સમજી લેજો. સપોઝ અહીંયા પુણ્ય છે, અહીંયા પાપ છે, આ થર્ડ કેટેગરી છે ને આપણે અલગ રાખીએ છીએ. નાવ આઈ એમ ડ્રોઈંગ અ ક્વોડ્રન્ટ, આ સાઈડ આઈ એમ ગોઈંગ ટુ પુટ ઉદય, ઉદય આવો, આ વસ્તુ શુભ ભાવ એટલે પુણ્યનો કે પાપનો ઉદય આવો. અને આ સાઈડ આઈ એમ પુટિંગ જીવના પરિણામ, રાઈટ, જીવના પરિણામ. હવે જ્યારે મને પુણ્યનો ઉદય હોય ત્યારે મારા પરિણામમાં મારી પાસે બે ઓપ્શન છે ને, ઇધર શુભ ભાવ ઓર અશુભ ભાવ. આઈ ઇવન હેવ શુદ્ધ ભાવ, પણ આઈ એમ કીપિંગ ધેટ અસાઇડ ફોર નાઉ. સો આઈ હેવ ટુ ઓપ્શન. પુણ્યનો ઉદય હોવા છતાં હું કાં તો શુભ ભાવ કરું છું, ઓર દેટ મીન્સ ફરીથી પુણ્ય કરું છું, ઓર હું પાપ પણ કરી શકું છું, રાઈટ. ફોર એક્ઝામ્પલ કે આઈ એમ, સપોઝ મારી પાસે પૈસા છે અને આઈ બોટ સમ બાસમતી રાઈસ. હવે બાસમતી રાઈસ આઈ કેન યુઝ ઇન ભગવાનની પૂજા, વિચ ઇઝ પુણ્ય, ઓર આઈ કુડ યુઝ ઇટ ફોર માય ઓન ઇટિંગ, વિચ ઇઝ પાપ, રાઈટ. પુણ્યના ઉદયમાં પુણ્યના ભાવ કરવા, દેટ ઇઝ કોલ્ડ પુણ્યાનો બંદી પુણ્ય. પુણ્યાનું બંદી પુણ્યનો ઉદય એટલે બેઝિકલી સી વોટ ઇઝ ધ સાયકલ. જીવે પહેલા ભાવ કર્યા હતા, એનાથી જીવને કર્મ બંધાયા. આફ્ટર અ વાઇલ ઈ કર્મનો ઉદય આવ્યો અને આ જીવને બહારમાં બેટર અનુકૂળતા મળી, રાઈટ, બેટર એને વસ્તુઓ મળી. હવે ઈ વસ્તુઓનો ફરીથી ઉપયોગ જીવે ક્યાં કર્યો? વોટ ઇઝ ધ સેકન્ડ ટાઈમ જીવના શું ભાવ છે? ફર્સ્ટ ટાઈમ ભાવ કર્યા હતા, કર્મ બંધાયા, હવે એનો ઉદય આવે છે, ને વોટ ઇઝ ધ સેકન્ડ ટાઈમના ભાવ? સમજાય છે? ફરીથી જીવે એકવાર ભાવ કર્યા અને પુણ્ય કર્મ બંધાયા, હવે પુણ્યનો ઉદય આવે છે, અને એ ઉદયના ટાઈમે જીવ શું ભાવ કરે છે એની અહીંયા વાત ચાલુ છે. સપોઝ જો જીવ ફરીથી પુણ્યના એટલે કે શુભ ભાવ જ કરે તો એને ફરીથી પુણ્ય બંધાશે. તો શુભ ભાવ, પુણ્ય, પુણ્યનો ઉદય, અગેન પુણ્ય, ગોટ ઇટ? અહીંયા સેકન્ડ ઓપ્શન પુણ્ય છે, પણ નાવ જેવી રીતના કે સપોઝ હું દેવગતિમાં ગયો, મેં શુભ ભાવ કર્યા હતા, એનો ફ્રૂટ મને એવું મળ્યું કે હું દેવગતિમાં ગયો, દેવગતિમાં નાવ આઈ હેવ વૃદ્ધિ, આઈ કેન ગો એનીવેર. તો આઈ કુડ ગો ટુ મેરુ પર્વતના દર્શન કરવા, ઓર આઈ કુડ ગો ટુ સમ વેરી નાઇસ નંદનવન અને રિલેક્સ, એન્જોય, મસ્તી મજા, રાઈટ. સો દેટ ઇઝ કોલ્ડ પાપાનું બંદી પુણ્ય, પાપાનું બંદી પુણ્યનો ઉદય. એટલે કે પુણ્યના ઉદયમાં મેં પાપનો બંધ કર્યો. સમજાય છે? સમજાય છે ભાઈ? પુણ્યના ઉદયમાં મેં આઈ વેસ્ટેડ દેટ પુણ્ય અને મેં પાપનો બંધ કર્યો, દેટ ઇઝ કોલ્ડ પાપાનું બંધી પુણ્યનો ઉદય. તો જીવે પહેલા શુભ ભાવ કર્યા હતા, પુણ્ય બંધાયા, નવ પુણ્યનો ઉદય આવે છે પ્રેઝન્ટલી, પણ એ પુણ્યના ઉદયમાં હું પાપ કરું છું. સિમિલરલી અહીંયા શું આવશે? જેવી રીતના પાપનો ઉદય ચાલુ છે, ફોર એક્ઝામ્પલ આઈ એમ વેરી સિક, સો સિક કે આઈ કાન્ટ વોક, ઓર આઈ હેવ હેડ અ ફ્રેક્ચર, ફોર એક્ઝામ્પલ ફ્રેક્ચર છે, બહુ જ દુખે છે પગ, તો પાપનો ઉદય છે. But no, I am determined that I will come to Mandir. I will sit for Puja, I will sit for Paatshala. So that is Punyanu Bandhi, Paapno Uday. સમજાય છે કોનો ઉદય છે ઉદય પાપનો છે અને અનુબંધ અનુબંધ એટલે કે બંધ કોનો થાય છે પુણ્યનો થાય છે સિમિલર એટલે અહીંયા પાપાનો બંધી પાપનો ઉદય જેવી રીતના કે ફ્રેક્ચર છે પગ બહુ દુખે છે અને વોટ એમ આઈ ડુઈંગ અરે બહુ દુખે છે રડ્યા કરે કાંઈ હી ઇઝ બેડ રિડન હી ઇઝ કમ્પ્લીટલી ડિમોરલાઇઝ અને હી ઇઝ જસ્ટ વેસ્ટિંગ ધ ટાઈમ રડવામાં અને દેટ ઇઝ કોલ્ડ પાપાનું બંદી પાપનું ઉદય ચાર સિચ્યુએશન મેં તમારી સામે મૂકી રાઈટ કે પહેલા જીવે પુણ્યના ભાવ કર્યા હતા અને એના ફ્રૂટમાં હવે શું કરે છે દેર આર બોથ ધી ઓપ્શન ઓપન એવું નથી કે જીવ ઇઝ બાઉન્ડ બાય કર્મ કે કર્મનો ઉદય પુણ્યનો છે જીવે પુણ્યના ભાવ કરવા પડશે જીવ ઇઝ નોટ બાઉન્ડ ધેટ વે જીવના પરિણામ સ્વતંત્ર છે અને જીવના પરિણામ પ્રમાણે ફરીથી કર્મનો બંધ થાય છે આટલું સમજાય છે આટલું ક્લિયર છે શુડ આઈ મૂવ ટુ નેક્સ્ટ પોઈન્ટ સી ધ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ કે ઓકે પહેલા જીવને પુણ્યના ભાવ હતા અને એનો ઉદય આવે છે જીવ ફરીથી કંઈક ભાવ કરે છે ફરીથી પાછા કંઈક બંધાય છે બટ ધ સાયકલ કન્ટિન્યુઝ રાઈટ વેધર જીવે પુણ્યના ભાવ કર્યા કે પાપના ભાવ કર્યા ધ સાયકલ કન્ટિન્યુઝ પહેલા કંઈક ભાવ કર્યા હતા પુણ્ય પાપ બંધાયા ફરીથી કંઈક ભાવ કર્યા પુણ્ય પાપ બંધાયા તો વેર ડઝ ઇટ એન્ડ આ તો કન્ટિન્યુ ચાલ્યા જ કરે સમજાય છે ઇટ એન્ડ યર કોમન બિલીફ પોપ્યુલર બિલીફ ઇઝ વેધર યુ ગો ટુ અધર સેક્ટ્સ ઓફ જૈનિઝમ ઓર વેધર યુ ગો ટુ અધર રિલિજન પોપ્યુલર બિલીફ ઇઝ કે ભાઈ ગંગામાં ડૂબકી લગાવો તમારા બધા પાપ ધોવાઈ જશે ઓર આપણે થોડા અધર સેક્ટ ઓફ જૈનિઝમ તમે ઉપવાસ આદિ કરો ભક્તિ આદિ કરો તમારા કર્મ ખપી જશે સમજાય છે પણ અહીંયા શું કહેવા માંગે છે કે આજે તમારા પહેલાના કર્મ છે એ શુભ ભાવ કે અશુભ ભાવથી ખપતા નથી નેગેટિવ ડઝન્ટ ન્યુટ્રલાઇઝ પોઝિટિવ એ બેની અલગ કેટેગરી છે પુણ્યની કેટેગરી અલગ છે પાપની કેટેગરી અલગ છે પાપ કરવાથી વધારે નેગેટિવ જવાય છે પુણ્ય કરવાથી વધારે પોઝિટિવ જવાય છે બટ દે બોથ ડોન્ટ એડ અપ ટુ ઝીરો હાઉ ડુ યુ એડ અપ ટુ ઝીરો શુદ્ધ ભાવ જ્યારે જીવ કરે છે દેટ મીન્સ જીવ જ્યારે પોતાના આત્મામાં લીન થાય છે એના અનુભવમાં ડૂબી જાય છે એ મોમેન્ટ પર એ મોમેન્ટ માટે જીવને રાગ દ્વેષના પરિણામ થતા જ નથી રાગદ્વેષના પરિણામ થતા જ નથી તો નવા કર્મો બંધાતા જ નથી સમજાય છે તો ઇટ ઇઝ લાઈક ધેટ ટેન્ક ઓલી ટેન્કમાં આપણે ઉપરથી નળ ચાલુ રાખ્યા હતા અને નીચેથી પાણી બહાર જતું હતું રાઈટ હવે તમે પુણ્ય કરો તો આ નળમાંથી પાણી આવે છે અને પાપ કરો તો ઓલા નળમાંથી પાણી આવે છે પણ ટાંકીમાં તો ભરાય જ છે ને અને તમે પાપના ભાવ કરો તો અહીંયાથી જાય છે અને પુણ્યના ભાવ કરો તો ત્યાંથી જાય છે પણ ટાંકી ખાલી તો થતી જ નથી જ્યારે શુદ્ધ ભાવ કરીએ છીએ ત્યારે આ નળ બંધ થઈ જાય છે નળ બંધ થવાથી હવે ટાંકીમાં ભરેલું પાણી નીકળે છે બહાર સમજાય છે અને પછી આપણે ઓલું પણ જોયું હતું કે જેમ જેમ તમે આપણે આત્માના અનુભવમાં ઊંડા ઉતરીએ છીએ તો પાંચમા ગુણસ્થાન વર્તીને પછી છઠ્ઠા મુનિરાજને પછી શ્રેણી ચડવાવાળાને આદિ આદિ એને અસંખ્યાત ગણી અસંખ્યાત ગણી નિર્જરા થાય છે જોયું તું યાદ છે જેવી રીતના સમ્યક દ્રષ્ટિ શ્રાવક છે બરાબર એને કોઈ અસંખ્યાત ગણી નિર્જરા નથી એટલે કે એને આ બંધ થયું છે પણ ધીસ ઇઝ ગોઈંગ આઉટ એટ અ નોર્મલ સ્પીડ પણ જેમ જીવની સ્થિરતા વધે છે પાંચમા ગુણસ્થાનમાં કે મુનિરાજ આદિ થાય છે તો આ તો બંધ જ છે પણ અહીંયાથી નીકળવાની સ્પીડ અસંખ્યાત ગણી વધે છે એટલે ધ ટેન્ક ગેટ એમ્પટીયર ફાસ્ટર સોરી ના ઉપસર્ગ ઇઝ ડિફરન્ટ સી ઉપસર્ગ અને આને કંઈ કનેક્શન નથી આ કેટલી અસંખ્યાત ગણી નિર્જરા થાય છે અને એને ઉપસર્ગને કંઈ કનેક્શન નથી ઉપસર્ગ એટલે શું છે કે કોઈ કર્મ એવા હોય જે થોડા આકરા હોય તે વખતે એમના પર ઉપસર્ગ આવે છે, એ શાંતિથી એને સહન કરે છે, વયો જાય છે. એટલે બેઝિકલી કર્મ ખરીને નીકળી જાય છે. દેટ્સ ઇટ, પતી ગયું કામ. ચાલો અહીંયા આવી જાઓ પાછી ગાથામાં. તો આ પુણ્ય પાપ ફલ માહી હરકો વિલકો મત ભાઈ, કે પુણ્ય અને પાપના ફળમાં, એટલે જ્યારે આપણને પુણ્યનો ઉદય આવતો હોય ત્યારે ડોન્ટ ગેટ વેરી હેપી, અને પાપનો ઉદય આવતો હોય તો ડોન્ટ ગેટ વેરી સેડ. કેમ કે યહ પુદ્ગલ પર જાય, આ પુદ્ગલની પર્યાય છે, ઉપજી એટલે કે ઉપજે છે, વિનસે એટલે કે એનો નાશ થાય છે, ફિર થાય. આ પુદ્ગલની પર્યાયો કેવી છે કે ઉપજે છે, એનો નાશ થાય છે અને પાછી ઉપજે છે. કેમ કે પુદ્ગલનો સ્વભાવ શું છે, કર્મનો સ્વભાવ શું છે, જીવ સાથે બંધાય છે, ખરે છે, નવા કર્મ બંધાય છે, રાઈટ. અને જેવી રીતના આપણે જોયું ને, આ પુણ્ય પાપ કરવાથી સાયકલ તો કન્ટિન્યુ ચાલુ જ રહે છે, તો એવી જ રીતે પુણ્ય પાપનું છે ને સાયકલ જેવું છે. હમણાં પુણ્યનો ઉદય છે તો ડોન્ટ ગેટ વેરી હેપી, કેમ કે કદાચ પાપનો ઉદય બી પાછળથી આવશે. તમને એક કર્ણાનયોગનો પ્રિન્સિપલ કહું, ઇટ્સ નોટ અ જનરલ પ્રિન્સિપલ, પણ ક્યારેક ક્યારેક એવું થાય કે સપોઝ આપણે જોઈએ ને કોઈ પર્સન, આપણે મનુષ્ય અત્યારના મરવાની અણી પર હોય કે એકદમ લાસ્ટ ફ્યુ બ્રેથ્સ આર રિમેનિંગ, અને એ જીવ બહુ દુઃખી થતો હોય. આપણે જોયું કે એ પર્સને આખી લાઈફમાં સારું જ કામ કર્યું, આખી લાઈફમાં એણે સારું કામ કર્યું છે, ધર્મ આદિ સ્વાધ્યાય આદિમાં જ ઓલવેઝ રહ્યા છે, રાઈટ. તો આપણને એમ વિચાર આવે કે એણે ક્યાં કંઈ ખરાબ કર્યું છે તો અત્યારે એને દુઃખનો આટલો ઉદય આવે છે. આપણને જનરલ થિંકિંગ આવે ને કે એણે આખી લાઈફમાં તો એણે તો સારું કામ કર્યું તો અત્યારે કેમ આટલો દુઃખી થાય છે. આ કર્મોનું એવું વિચિત્ર લોજિક છે કે એણે આખી લાઈફ સારું કામ કર્યું છે તો આગળ જઈને તો એણે પુણ્ય ભોગવવાના છે ને, તો અત્યારના જે એણે સારું કામ કર્યું એની પહેલાં જે એણે પાપ કર્યા હતા એ ક્યાં ભોગવશે. ફરીથી જો આ લાઈફમાં કોઈ જીવે ખાલી પુણ્ય જ કર્યા છે પણ ટુવર્ડ ધી એન્ડ ઓફ લાઈફ બહુ દુઃખી થાય છે, કેમ કે અહીંયા જે પાપ કર્યા હતા એ અહીંયા બહુ ફટાફટ ઉદયમાં આવે છે ઉદીર્ણા થઈને. ઉદીર્ણા એટલે શું કે જે પહેલાના કર્મ જે 10 વર્ષમાં ઉદયમાં આવવાના હતા એ 5 મિનિટમાં ઉદયમાં આવી જાય ફટાક દઈને એક સાથે બધા, અને આપણને એમ લાગે કે જીવ બહુ દુઃખી થાય છે. પણ એ દુઃખી કેમ થાય છે, કેમકે આ પુણ્યના ફળ એને અહીંયા ભોગવવાના છે તો ત્યાં તો એને દુઃખી થવાની ઓપોર્ચ્યુનિટી નથી, એટલે બધા અહીંયા દુઃખી થાય છે. સમજાય છે આપણને? જનરલી આપણે એઝ અ હ્યુમન બિંગ આપણે શું કરીએ કે આ જો આણે આ તો આખી જિંદગી ધર્મ કર્યો ને હજી આટલો દુઃખી થાય છે, આપણે શું કામ ધર્મ કરવું જોઈએ, રાઈટ. ધેટ્સ અ કોમન થિંકિંગ જે આપણે બહુ ધર્મનું ભણેલા ન હોય ગામડાના લોકો હોય, જો આખી જિંદગી એણે ધર્મ કર્યો અને દુઃખી થાય તો શું ફાયદો ધર્મ કરવાનો. પણ આ પૂજગલની પર્યાયો કેવી છે કે આ પૂજગલની પર્યાયો બંધાય છે, ઉદયમાં આવે છે, પાછી બંધાય છે, એ આ સાયકલ આખું ચાલુ જ છે જ્યાં સુધી તમે શુદ્ધ ભાવ સુધી ન પહોંચો. જીવને આ 4 ગતિમાં આપણે પહેલેથી જોતા આવ્યો ને, 4 ગતિમાં દુઃખ ભોગવે છે. તો એ દુઃખથી છૂટવાનો રસ્તો શું છે, આપણે શું જોયું 3rd ડાલમાં, સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્યાં એ શબ્દમાં આપણે જોયું શુદ્ધ આત્માનો અનુભવ અહીંયા હવે જોઈએ છે. ત્યાં આપણે શું જોયું કે સુખી થવું હોય તો શિવ એટલે કે મોક્ષમાં તમે જાઓ, અને મોક્ષમાં જવાનો રસ્તો શું છે તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે શું, એટલે કે આ શુદ્ધ ભાવ, એટલે કે જીવ પોતાના આત્મામાં લીન રહે તો એને હવે કોઈ બીજી વસ્તુનો રાગ કે દ્વેષ થતા જ નથી. જેવી રીતના કે સપોઝ ખુશ ઇઝ માય વેરી ગુડ ફ્રેન્ડ, રાઈટ, હવે બિચારો બહુ બીમાર હોય, બહુ દુઃખી થતો હોય, તો એ એના કર્મના ઉદય ભોગવે છે. ઇવન ઇફ આઈ વોન્ટ ટુ હેલ્પ હિમ સમથિંગ, સમટાઈમ્સ આઈ કાન્ટ હેલ્પ હિમ, રાઈટ? હવે હું એના પ્રત્યે મને બહુ સ્ટ્રોંગ લાગણી છે કે નહીં, હી ઇઝ માય ગુડ ફ્રેન્ડ અને હી ઇઝ સફરિંગ અને આઈ એમ નોટ એબલ ટુ ડુ એનીથિંગ ફોર હિમ, એવું વિચાર કરવાથી મને ઉલટા પાપ કર્મ બંધાય છે. સમજાય છે? કેમ કે એના દુઃખથી હું આકુળિત થાવ છું તો મને પાપ બંધાય છે. કેમ કે આઈ એમ એની વે નોટ ગોઈંગ ટુ હેલ્પ હિમ. બે દ્રવ્ય જુદા છે અને દરેક દ્રવ્ય પોતપોતાનું કાર્ય કરે છે. સમજાય છે? એને એના કરેલા એ ભોગવે છે, હું મારા કરેલા ભોગવું છું. તો અત્યારનું નવું પાપ શું કામ બાંધવું? અત્યારનો ઉલટો જો હું મારા આત્મામાં લીન થઈ જાઉં તો મને એના પ્રત્યેનો જે આ આટલો આકુરતાનો ભાવ છે ને એ તૂટી જાય અને મને શાંતિ સુખ મળે. સમજાય છે? આ સુખી થવાનો એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. જો આગળ, પુણ્ય પાપ ફલ માઈ હરખ વિલખો મત ભાઈ, યહ પુદગલ પર જાય ઉપજી વિનસે ફિર થાય. તો વોટ ઇઝ ધ સમરી? લાખ બાત કી બાત યહી નિશ્ચય ઉર લાવ. લાખ વાતની વાત એક જ છે. શું છે? કે નિશ્ચય ઉર લાવ. નિશ્ચય એટલે શું? નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર, જે આપણે ઓલી ત્રીજી ઢાળની સેકન્ડ ગાથામાં જોઈને આવ્યા, કે પરદ્રવ્યથી ભિન્ન પોતાના આત્માને ઓળખો, એમાં લીન થાવ, એને જ જાણો કે આ હું છું, એની રુચિ કરો ને એમાં લીન થાવ. તોરી સકલ જગ દંડ ફંદ નિજ આત્મ ધ્યાઓ. આ જગતના જે બધા સકલ દંડ ફંદ, દંડ ફંદ એટલે કે આ કરવું, ઓલું કરવું, ફલાણું કરવું, ઢીકણું કરવું, બધું તોડીને બસ પોતાના આત્માને ધ્યાવો, નિજ આત્માને ધ્યાવો. જો આપણે ભાવાર્થ વાંચીએ, આત્મહિતેશી જીવનું કર્તવ્ય છે કે ધન, ઘર, દુકાન, કીર્તિ, નિરોગ શરીર આદિ પુણ્યના ફળ છે, તેનાથી પોતાને લાભ થાય છે. સી વોટ ઇઝ પુણ્ય? આપણે જે એને પુણ્ય કહીએ છીએ, એ પુણ્ય શું છે? કે ધન, ઘર, દુકાન, કીર્તિ, કીર્તિ એટલે બહુ પ્રશંસા, આપણું ફેમસ ફેમ, નિરોગી શરીર. સી વન કેન આર્ગ્યુ કે શરીર તો પર પદાર્થ છે, રાઈટ? તો નિરોગી છે કે રોગવાળું છે એને શું કામ પુણ્ય કહો છો? ત્યાં ઘર બી છે, પર પદાર્થ છે, મારે ને એને કઈ સંબંધ નથી, તો એને શું કામ પુણ્ય કહો છો? સમજાય છે ને? એ એંગલ અલગ છે, એ વાત કરવાનો એંગલ અલગ છે. ત્યાં જયારે જીવ અને પર પદાર્થની ભિન્નતા બતાવી છે તો એમ કહેવાશે કે શરીર પણ અલગ છે, ઘર મકાન આદિ અલગ છે. અહીંયા તો એક સાધારણ લૌકિક દ્રષ્ટિએ વાત કરીએ છીએ, તો જે પણ વસ્તુ સારી ગણાય છે એને આપણે પુણ્યમાં ગણીએ છીએ. સમજાય છે? અને પાપ કોને કહેવાય? અરે સોરી, એની પહેલા કે આ જે બધી પુણ્યની વસ્તુ છે તેના વિયોગથી, વિયોગ એટલે કે એ દૂર થવાથી મને નુકસાન થાય છે એમ ન માનો, એવું ન માનો. કેમ કે આ બધા પર પદાર્થ જીવથી સદા ભિન્ન છે અને જ્ઞેય માત્ર છે. સી વોટ ઇઝ ધ કોમન થિંકિંગ, કોમન બિલીફ? ટોડરમલજી મોક્ષનાથ પ્રકાશકમાં છે ને ચાર ઈચ્છાઓનું વર્ણન કરે છે. કોઈ વાંચ્યું છે? કોઈને ખ્યાલ છે? મોક્ષનાથ પ્રકાશક, મારા ખ્યાલથી સાતમો અધિકાર, એમાં ટોડરમલજી દરેક જીવને ચાર પ્રકારની ઈચ્છાઓ છે એવું વર્ણન કરે છે. પહેલી પ્રકારની ઈચ્છા શું છે? કે ઈષ્ટનો વિયોગ ન થવો, કે આઈ હોપ કે મને જે જે વસ્તુઓ ગમે છે એ મારાથી દૂર ન થઈ જાય. સેકન્ડ પ્રકારની ઈચ્છા શું છે? અનિષ્ટનો સંયોગ ન થાય, કે જે જે વસ્તુ મને નથી ગમતી એ મારી પાસે નહીં આવતા ભાઈ, દૂર રહેજો. ફોર એક્ઝામ્પલ, નોબડી વોન્ટ્સ ટુ બીકમ સિક, બરાબર? કેમ કે અનિષ્ટ વસ્તુ છે, અનિષ્ટ વસ્તુ છે. અથવા તો આપણા કોઈ સારા શૂઝ કે કાંઈ હોય, વી ડોન્ટ વોન્ટ ઇટ ટુ ગો બેડ, એ આપણી ગમતી વસ્તુ છે, આપણને એવી ઈચ્છા છે કે હંમેશા ચાલ્યા કરે. સમજાય છે કે નહીં? હવે ત્રીજી વસ્તુ ઈચ્છા એ છે કે જે વસ્તુ આપણને ખબર નથી. સપોઝ આપણે ઓલી વાત થઈ હતી કે જીવ ને લિમિટેડ જ્ઞાન છે ને આપણને, તો લિમિટેડ જ્ઞાન હોવાથી આપણે અમુક જ વસ્તુ જાણી શકીએ છીએ. તો જે નથી જાણી શકતા, જે નથી જાણતા, એના માટે થઈને આપણી જે આકુરતા છે એ દૂર થઈ જાય. જેવી રીતના કે આપણે પોપ્યુલર એક્ઝામ્પલ લીધું હતું પહેલાં પણ કે એક એપિસોડ આપણે સિરિયલનો આજે જોયો, હવે નેક્સ્ટ એપિસોડમાં શું થવાનું છે આપણને નથી ખબર, પણ એને કારણે જે અંદરથી એન્ઝાયટી આપણને થાય છે એ જ્ઞાનની લિમિટેશનને કારણે થાય છે. કેમકે ત્યાં તો ન ઈ કંઈ ઇષ્ટ છે કે ન અનિષ્ટ છે, હજી તો આવ્યું જ નથી. નેક્સ્ટ એપિસોડ તો હજી આવ્યો જ નથી, આપણને ખબર જ નથી. પણ એ શું ત્યાં થાય છે એ આપણને ખબર ન હોવાથી, એ જ્ઞાનને કારણે આપણું લિમિટેશન હોવાથી એ આકુરતા છે. અને ચોથું શું છે મને ખ્યાલ નથી, એ માગેલી જીવના ભાવો ઉપર છે, એ ચોથું મને યાદ નથી, તમે વાંચજો ત્યાંથી. અહીંયા શું કહેવાનો મતલબ છે, આપણે તો ઈષ્ટ વિયોગના સેન્સમાં આપણે અહીંયા લઈએ છીએ કે આ જે બધી વસ્તુઓ ઘર મકાન આદિ જે આપણને પુણ્યના ઉદયમાં મળી છે, જીવની એવી ઈચ્છા છે કે આ બધી વસ્તુનો વિયોગ ક્યારેય ન થાય, આ વસ્તુનો વિયોગ થાય જ નહીં મારે. અને અહીંયા આપણને એનાથી ઓપોઝિટ થોડુંક જ્ઞાનથી આપણને સેન્સ અપાવડાવે છે કે આ જે વિયોગથી મને નુકસાન થશે એવું નહીં માનો, કેમકે ઇટ ઇઝ ધ નેચર ઓફ ધેટ સબસ્ટન્સ કે વસ્તુ આવે છે અને જાય છે. દરેક પૂજગલ વસ્તુ આપણે એમ કહીએ ને કે જે પણ જન્મ્યો છે એ મરવાનો તો છે, રાઈટ? જેનો જન્મ છે એનો મરણ છે, એવી જ રીતે જેની આપણને પ્રાપ્તિ છે એનો વિયોગ પણ છે. બરાબર, આપણે જે ગાડી નવી લીધી છે, સુનર ઓર લેટર ઇટ ઇઝ ગોઈંગ ટુ ગેટ ક્રેશ અને ઇટ ઇઝ ગોઈંગ ટુ ગો બેડ. તો એ વસ્તુના વિયોગથી મને નુકસાન થશે એવું નહીં માનો. હવે આપણે જેવી રીતના એનાથી અટેચમેન્ટ એટલે કે મોહ કરીને આપણે રાખ્યો હોય તો આપણને દુઃખ થાય. નવી ગાડી કે કાંઈ લીધું હોય એનાથી મોહ કરીને રાખ્યો હોય તો આપણને એના વિયોગથી બહુ દુઃખ થાય. પણ આપણે પહેલેથી જ આપણે સેન્સમાં રાખ્યું હોય કે ભાઈ હવે આ તો થવાની, જનરલ આપણી સ્ટાઇલ શું હોય એટલે દરેક કે કોઈ પણ નવી ગાડી લે ને તો પહેલું અઠવાડિયું કે પહેલું મહિનો બહુ ધ્યાન રાખે, ભાઈ જરાય કોઈ અડી ન જાય, કોઈ આમ ન થાય. એક પહેલી સ્ક્રેચ પડે ને ધેન યુ બીકમ ઇનડિફરન્ટ કે હા હવે આમાં તો હવે સ્ક્રેચિસ પડવાની જ છે. કેમ કે તમે રસ્તા પર કાઢો ને રિક્ષાવાળા ન અડાવી જાય એવું બને જ નહીં, છે ને? એટલે પહેલી સ્ક્રેચ પડે ને પછી થોડીક આપણને રાહત થાય કે હા આ તો આમાં તો સ્ક્રેચિસ પડવાની જ છે, સમજાય છે? એટલે આ જીવની જે બધી એક્સપેક્ટેશન્સને કારણે જીવને દુઃખ છે. આપણે એવી બધી એક્સપેક્ટેશન બાંધેલી છે કે આને કાંઈ ન થાય, એને કારણે આપણને દુઃખ થાય છે. સમ્યક જ્ઞાનનું કામ શું છે કે આપણી બધી એક્સપેક્ટેશન્સને તોડાવે છે આપણી પાસે, અને સાચું વસ્તુનું સ્વરૂપ જેવું છે એવું આપણને દેખાડે છે કે ભાઈ જો આ બધી પૂતગલની પર્યાયો છે એ ઉપજશે, નાશ થશે અને પછી ફરીથી ઉપજશે. બરાબર, ગાડી નવી લીધી છે, ખરાબ થશે પછી નવી આવશે, તો ટેન્શન શું કામ લેવાનું? બરાબર ને? એટલે આ બધાના વિયોગથી પોતાને નુકસાન થાય છે એમ ન માનો, કેમ કે પર પદાર્થ સદા ભિન્ન છે, એ બધા આપણા જીવથી તો ભિન્ન જ છે ને, અને ભિન્ન છે એટલે મારે ખાલી જાણવા લાયક છે. જાણવા લાયક છે એટલે કે જ્ઞેય માત્ર છે. આ જ્ઞેય માત્ર શબ્દ સમજાય છે? સમજાય છે? આ ફોનને હું જાણું છું એટલે મારું જ્ઞેય છે. જ્ઞાન અને જ્ઞેય, જ્ઞાન એટલે જેનાથી જણાય અને જ્ઞેય એટલે જે વસ્તુને જાણવામાં આવે ઈ. તેમાં કોઈને અનુકૂળ અથવા પ્રતિકૂળ, એટલે એ બધી વસ્તુઓમાં કોઈને અનુકૂળ કે કોઈને પ્રતિકૂળ, કોઈને ઈષ્ટ કે કોઈને અનિષ્ટ ગણવા તે માત્ર જીવની ભૂલ છે. માટે પુણ્ય પાપના ફળમાં હર્ષ શોક કરવો નહીં. હમણાં જ જોતો હતો ગુરુદેવ શ્રી ના પ્રવચન છે ને આ આ ગાથા ઉપર. તો ગુરુદેવ શું કે છે? જયારે સપોઝ આપણું મેકેનિઝમ શું છે કે જીવે કઈ ભાવ કર્યા, પુણ્ય પાપ ના કર્મ બંધાયા અને એનો ઉદય આવશે ત્યારે જીવ ફરીથી કઈક ભાવ કરશે, રાઈટ? ધીસ ઇઝ અ મેકેનિઝમ અને ફરીથી કર્મ બંધાશે. તો અત્યારના આપણને, અત્યારના વી આર ઓલ વેરી ટુ ડુ, રાઈટ? કોઈ અહીંયા કોઈ અપંગ નથી, કોઈને કઈ રોગ નથી, ખાવા પીવાનું વ્યવસ્થિત મળી રહે છે, બરાબર? તો આપણે બધા પુણ્યશાળી જીવો છીએ. તો પુણ્યનો ઉદય ચાલુ છે ને અત્યારના, પુણ્યનો ઉદય ચાલુ છે. દેટ મીન્સ કે આપણે પહેલા શુભ ભાવ કર્યા હશે ને, તો એના ફળમાં પુણ્યનો ઉદય છે ને, બરાબર? હવે પહેલા જો શુભ ભાવ આપણે કર્યા હતા, દેટ મીન્સ વી હેડ એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ શુદ્ધ ભાવ ધેન. આપણને શુદ્ધ ભાવ કરવાની ત્યારે શું અનાધિકારથી ઓપોર્ચ્યુનિટી છે, પણ એ શુદ્ધ ભાવ આપણે ન કર્યા, એની બદલે શુભ ભાવ કર્યા અને આપણને પુણ્યનો બંધ થયો, બરાબર? હવે જીવ જ્યારે આત્માના આનંદમાં લીન હોય તો એને કેટલી શાંતિ હોય. એ શાંતિ આપણે જાતે બાળીને, શુભ ભાવ કરીને પુણ્યનો આપણે બંધ કર્યો, રાઈટ? અને એ પુણ્યના ઉદયમાં આપણને સારો ફોન કે સારી વસ્તુઓ આપણને મળી છે. તો આ બધી વસ્તુઓ ઉપર આપણે શું ઇષ્ટ ભાવ કરવો કે એ ઉલટા મારા આત્માના ઘાતથી ઉત્પન્ન થઈ છે. સમજાય છે કે નહીં? સમજાય છે કે નહીં? મારા આત્માનો ત્યારે ઘાત થયો તો જેને કારણે પુણ્ય બંધાયા અને એના ઉદયમાં તો મને નવી ગાડી મળી, તો એમાં હું શું ખુશ થાવ? ગુરુદેવની વિચાર કરવાની આખી સ્ટાઇલ જ અલગ હોય, એટલે એના એમના પ્રવચન છે ને બહુ સાંભળવા જોઈએ. આપણે શું, આપણે આપણી આજુબાજુની સિચ્યુએશન ઇવેલ્યુએટ કરીએ. નોર્મલ આપણી સ્ટાઇલ શું હોય કે વી આર લિવિંગ ઇન સર્ટન વર્લ્ડ અને વી આર ફેસિંગ સર્ટન સિચ્યુએશન્સ અરાઉન્ડ અસ, તો આપણે એ બધી સિચ્યુએશન ઇવેલ્યુએટ કરીને વિચાર કરીએ. ગુરુદેવશ્રીની વિચાર કરવાનો આખી થોટ પ્રોસેસ જ અલગ હોય, કેમ કે એમની લાઈફસ્ટાઇલ, એમનું આખું ધોરણ લેવલ આખું અલગ છે. તો એમની આખી વિચાર કરવાની સ્ટાઇલ જ અલગ હોય, એટલે એમના પ્રવચનોમાં એનો આપણને બેનિફિટ થાય કે વી ગેટ ટુ હિયર અ કમ્પ્લીટલી ડિફરન્ટ પર્સ્પેક્ટિવ. સમજાય? એટલે ગુરુદેવશ્રી શું કહે છે કે તમે ત્યારે પુણ્ય, ત્યારે તમે શાંતિ બાળી હતી, પોતાના આત્માનો ઘાત કર્યો હતો અને તમને પુણ્યનો બંધ થયો, તો પાપને તો જવા જ દો, એ પણ આત્માનો ઘાત કરીને જ ઉત્પન્ન થયું છે. પણ એમાં તો અત્યારના આમે આપણે દુઃખી છે, બરાબર? પણ હમણાં જેમાં આપણે આપણી જાતને સુખી માનીએ છીએ, એ સુખ પણ વાસ્તવિક સુખનો ઘાત કરીને આ ખોટું ખોટું સુખ ઉત્પન્ન થયું છે. સમજાય? આપણને આમાં છે ને, એ જવાનું બરાબર, તો આ ફરીથી આવી જાઓ આમાં. માટે પુણ્ય પાપમાં ફળમાં હરખ શોક કરવો નહીં. આગળ, જો કોઈ પણ પર પદાર્થને જીવ ખરેખર ભલા બુરા માને તો તેના પ્રત્યે રાગ દ્વેષ અથવા મમત્વ થયા વિના રહે નહીં. આપણે કોઈ વસ્તુને, હવે આત્મા હું છું, બરાબર? આત્મા સિવાય કોઈ બીજા બધા પર પદાર્થ છે અને બધા જનરલ, એક જનરલાઇઝ પર પદાર્થની કેટેગરીમાં આવી ગયા. પણ એમાં જો આ સારું ને આ ખરાબ એમ કરીને બે પક્ષ કર્યા તો આના પ્રત્યે રાગ ને ઓલા પ્રત્યે દ્વેષ થયા વગર રહે જ નહીં. અને એવું ન રહે, મતલબ એને કારણે પછી આપણને જીવને કર્મ બંધ થયા જ કરે, તો ક્યારે એનો અંત જ ન આવે, તો જીવ ક્યારે મોક્ષ પામી જ ન શકે. જેણે પર પદાર્થ, પર દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ખરેખર હિતકર અથવા અહિતકર માન્યા છે, તેણે અનંત પદાર્થ પ્રત્યે રાગ દ્વેષ કરવા જેવા માન્યા છે, બરાબર? હવે સપોઝ મને આ ફોન ગમ્યો અને મને બીજો કોઈ ફોન ન ગમ્યો, સપોઝ, હા, તો અત્યારના હું એમ વિચારું છું કે હું બે જ ફોનમાં ડિસ્ટિંગ્વિશ કરું છું. પણ જ્યારે મેં બે કેટેગરી ઊભી કરી, તો એઝ અ જનરલ ટેન્ડન્સી આપણે આ બે કેટેગરીમાં આખા વિશ્વના બધા જ પદાર્થને નાખવાની ટ્રાય કરીએ છીએ. કે અત્યારનું આ ડિસ્કશન ફોન વિશે છે, ધેન આઈ વિલ સે ના મને આ આ ઘર ગમે છે, ઓલું ઘર નથી ગમતું, અથવા મને મુંબઈ સિટી ગમે છે, મને ઓલી નથી ગમતી. સો વી વિલ ટ્રાય ટુ કેટેગરાઇઝ એવરીથિંગ ઇન ટુ ટુ પાર્ટસ, કે ગમે છે ને નથી ગમતું. એટલે વિશ્વના અનંત પદાર્થ જે છે એમાં મને ગમે છે નથી ગમતું એ બે કેટેગરી થઈ ગઈ. અને બે કેટેગરી હતા, મારે ક્લિયરલી પર જે આખું મારું અટેન્શન હતું હવે એ રીતે આવી જશે ને કે આ જે મને ગમે છે મને જોઈએ છે, અને જે નથી ગમતું મારે દૂર કરવું છે. તો જીવનો આખો ઉપયોગ, આખું જ્ઞાન પર પદાર્થમાં જ પછી રમ્યા કરે, પોતા તરફ આવતું જ નથી. સમજાય છે? તેણે અનંત પદાર્થ પ્રત્યે રાગદ્વેષ કરવા જેવા માન્યા, અને અનંત પર પદાર્થ મને સુખ દુઃખના કારણ છે એમ પણ માન્યું, માટે એ ભૂલ છોડીને નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનો નિર્ણય કરી સ્વસન્મુખ જ્ઞાતા રહેવું તે સુખી થવાનો ઉપાય છે. સુખી થવાનો ઉપાય આ એક શુદ્ધ ભાવ જ છે, પોતાના આત્માને ઓળખીને નિજ જ્ઞાનાનંદ સ્વરૂપનો નિર્ણય કરી. આનો શું મતલબ? કે આત્મામાં જ્ઞાન છે અને આનંદ છે, બે મેઇન ક્વોલિટીઝ છે. તો નિજ એટલે કે પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ એટલે કે હું આત્મા, એનો નિર્ણય કરીને સ્વસન્મુખ જ્ઞાતા રહેવું. સ્વસન્મુખ એટલે કે ચેન્જ યોર એંગલ ટુવર્ડ યોર સેલ્ફ, સન્મુખતા એટલે પોતાની તરફ જોઈને પોતાના આત્માનું જ જ્ઞાન કરીને સુખી થવું એક જ ઉપાય છે. આ બીજા બે પેરેગ્રાફ છે, આપણે ટાઈમ થઈ ગયો છે, આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. બરાબર? આ બીજા બે પેરેગ્રાફમાં ખાલી પુણ્ય પાપનો એવી રીતના ડિફરન્સ કરીને પછી નવમી ગાથા, અહીંયા દસમી ગાથાથી હવે સમ્યક ચારિત્ર ચાલુ થાય છે. અત્યાર સુધી આપણે ફર્સ્ટ હાફ જોઈ રહ્યા છીએ, ચોથી ઢાળનું ફર્સ્ટ હાફ વિચ ઇઝ સમ્યક જ્ઞાન. હવે ચોથી ઢાળનું સેકન્ડ હાફ ટેન્થ ગાથાથી શરૂ થશે, વિચ ઇઝ શ્રાવકના સમ્યક ચારિત્ર. તેમાં જો સામે એક ચાર્ટ છે, એ ચાર્ટમાં 12 પ્રકારના વ્રતનું વર્ણન છે. 5 અણુવ્રત, 3 ગુણવ્રત અને 4 શિક્ષાવ્રત, એમ કરીને ટોટલ 12 પ્રકારના વ્રત થાય છે. એનું આખું ડિટેલમાં સ્વરૂપ હવે રેસ્ટ ઓફ ધ ચોથી ઢાળમાં આવશે, એ આપણે ડિટેલમાં જોશું. આગળ કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો જીનવાણી સ્થિતિ.
હે જીનવાણી ભારતી, તોહી જપો દિન રે, જો તેરી શરણા ગ્રહે સો પાવે સુખ છે. જીનવાણી કે જ્ઞાન સે સૂજે લોકાલો, સો વાણી મસ્તક નમો સદા દેતો.
બોલો જીનવાણી માત નો જય.